પિતા દશરથજીને પ્રાણ સમાન પ્રિય રામ હતા એટલે તો રાજ દેન કહું શુભ દિન સાર. અત્યંત પ્રિય હતા એક પુત્ર તરીકે ભગવાન રામ પિતાને, તો પિતાએ આવા સુયોગ્ય સુપાત્ર લાયક પુત્રને માટે એમ કે હવે આ રાજની ધુરા એને સોંપી દઉં. મનમાં ઘણો જ સુંદર પવિત્ર સંકલ્પ હતો અને એટલે તુલસીજી કહે છે કે રાજ દે ને કહો શુભ દિવસ. સરસ શુભ દિવસ શોધી કાઢ્યો હતો. વિચાર કરો, વશિષ્ઠજી મહારાજ જેવા કુલ પુરોહિત હોય, ગ્રહ નક્ષત્ર ને મુહૂર્ત જોવે, શુભ દિન સુમંગલ મુહૂર્ત જોવે કે આ મંગલ દિવસ છે, રાજાએ પોતે શોધાવ્યો હતો, ક્યારે રાજ તિલક કરવું, કયો સમય રાખવો. જ્યોતિષ જૂઠું નથી, આપણી શ્રદ્ધા ખાટા મોરાની અંદર કડવી થતી હોય છે. મહારાજ દશરથજીએ તો રાજ દેન કહો શુભ દિન સાધા, ટૂંક સમયમાં જ એમણે નક્ષત્ર મુહૂર્ત જોડાઈ લીધેલું હતું. તો ભગવાન જેવાના આવા મંગલ પ્રસંગની અંદર શુભ મુહૂર્ત શોધ્યા પછી પણ આવું વિઘ્ન આવતું હોય, સમજવા જેવું. સમય ખરાબ નથી હોતો, પણ માણસ માણસની જે પ્રકારની જે એની સ્થિતિ વૃત્તિ હોય એ પ્રમાણે થઈને રહેતી હોય છે. રાજાની વૃત્તિ હતી કે મારા પુત્ર મારા લાયક પુત્રને રાજસત્તા આપું, રાતિલક કરું. પણ ભગવાનની રામ તરીકેની વૃત્તિ હતી વનમાં જવાની. એટલે ભલે ગમે તેવું મુહૂર્ત હોય, ગમે એટલું સરસ લગ્ન શોધી કાઢ્યું હોય, કંકોત્રી લખાઈ ગઈ હોય, સારામાં સારો દિવસ હોય, પણ પિતાને ક્યાંક પરણાવવું હોય, એને ક્યાંક પરણવું હોય તો ભાઈ વનમાં જતા રે. રાજ દે નિકા, બાપે તો સારું મુહૂર્ત શોધીને કંકોત્રી છાપી હોય, પણ પરણનારને ના મંજૂર હોય તો રાજ દે નિકા શુભ દિન સાધા. સરસ દિવસ શોધી કાઢ્યો હતો, સરસ સમય મંગલ મુહૂર્ત હતું, પણ ભગવાનને ના મંજૂર હતું, એમને વનમાં જવું હતું. એટલે કૌશલ્યા માને કહ્યું કે હસતા મોઢે મને રજા આપજે. પિતા અભિન્ન મહી ગાન રાજ, મને મારા પિતાએ વનનું રાજ આપ્યું છે. અને જયારે નીકળ્યા ત્યાંથી એક આનંદ અંબ અનુગ્રહ હતો, માં તારા અનુગ્રહથી તારા રાજીપાથી હું સફળ થઈશ, હું આનંદથી વનમાં રહીશ અને 14 વર્ષ મારા બહુ સરસ રીતે પરિપૂર્ણ થશે, પણ માં તારા અનુગ્રહ સિવાય આ નથી બનવાનું. જો પ્રસન્નતાથી વિદાય માગતા હોય, મારા દશરથજીને રાજ્યાભિષેક કરવો હોય તો બે વિચાર બે ટ્રેક જુદા પડી ગયા, જુદી જુદી દિશામાં જવું છે. મંગલ મુહૂર્ત કાઢ્યા પછી પણ એમાં મુહૂર્તનો કોઈ વાંક નથી હોતો, માણસની વૃત્તિઓનો હોય છે. એટલે ગદગદ વચન કહતી મહતારી કે તાત તુમહી તુમ પ્રાણ પિયારે, પિતાને તમે અત્યંત પ્રિય છો અને તમારું ચરિત્ર તમારો વ્યવહાર તમારી વર્તણૂક જોઈને બાપને પણ એટલો બધો આનંદ થાય, ઓહો હું આવા દીકરાનો બાપ થઈ શકતો છું, મારો દીકરો આવો છે, મુદિત પ્રસન્ન થાય. અને એ માનું હૈયું બોલે છે કે આ પિતાએ રાજ આપવાનું કહીને શુભ દિવસ નક્કી કરીને
એવું જાણ કે મને કેવી અપરાધ,
કયો ગુનો, કયો અપરાધ, કયો વાંક. દીકરા, આજે બાપ આવી મોટી કડક સજા કરી રહ્યા છે, આવી કડવી સજા કરી રહ્યા છે. પ્રાણ પ્રિય લાગનાર પુત્ર, બધી જ રીતની લાયકાત વાળો દીકરો, એને રાજ આપવાનું કહી, અમૃત પાવાનું કહીને ઝેર પડી દે. કેશે આ કોને આ ઝેર ગોળ્યું, આટલો સરસ સ્વાદિષ્ટ અમૃત જેવો પ્રસંગ હતો, ના ઝેર કોણે ગોળ્યા? આની અંદર આ બન્યું કેમ, કેવી રીતે? કહ્યું જાન બન કેહી અપરાધ. આજ સુધી કોઈ ગુનો વાંક પિતાની આગળ ત્યારે જોવામાં આવ્યો નથી, અને આજે આ શું થઈ ગયું? નારણદાસજી મહારાજે બે વ્યક્તિને એક વાત કરેલી, એક અમરદાસ ખારાવાળા, બીજા એક જણા. એને આનંદપૂર્વક આપણને એક વાત કહી, એક વાત કહું કે મહારાજે એમ કહ્યું કે રામ મહારાજને અમે બે સાથે 50 વર્ષ સાથે રહ્યા છીએ, પણ કોઈ દિવસ રામ મહારાજને ઠપકો નથી આપવો પડ્યો, ઊંચે અવાજે કહેવું પડ્યું નથી. આ સંબંધ કે બીજા બધાને ઠપકાર્યા હશે, વધતા આવું 50 વર્ષ સાથે રહ્યા 1951-52, પણ કોઈ દિવસ રામ મહારાજને એક શબ્દનો પણ ઠપકો આપવો પડ્યો. અને એક વાર થયેલું એવું, 3-4 સ્થાનોની જવાબદારી સોંપેલી, સંતો સ્વસ્વરૂપમાં વિલીન થયેલા, એટલે કોયલી, વડોદરા, કરમસદ, આ બધા. ખૂબ થાક લાગે, માનસિક ખૂબ થાક લાગે. તો ગુરુચરણદાસજીને ત્યાં કહ્યું, તમે બેસો, હું આવું છું. જવાબદારી સોંપેલી બધે, અને એમ કરીને આપણે કયા પૂછ્યા વગર નીકળી ગયેલા. અહીં બધા શોધે કે ત્યાં હશે, પેલે વડોદરા હશે, પેલે કોયલી હશે, કરમસદ હશે, એવું લોકો શોધે કે નડિયાદ મહારાજ પાસે હશે. આમ એક અઠવાડિયું એમને એમ ચાલ્યું, પછી ખબર પડી ક્યાંય છે નહીં, કઈ ગયા હશે. કે આપણે નીકળેલા તે કોઈને કયા પૂછ્યા વગર, હિન્દુ સાગર, ભોપાલ, ત્યાંથી જબલપુર થઈને અમરકંટક જતા રહ્યા. પછીથી પ્રફુલભાઈએ અહીં દર્શન કરવા આવ્યા, કે મહારાજ એ તો મારે ત્યાં જમીન આગળ ગયા છે, અને અમરકંટક ગયા છે ત્યારે લગભગ 14 દિવસે ખબર પડી કે અમર પાછા આવતા ત્યારે ગાડીમાં બસ બેઠા બેઠા એકલા જતા, કે મારા ઠપકો તો આપશે જ જરૂર, પણ એક જ શબ્દનો હશે, વધારે નહીં. ઠપકો આપશે પણ એક શબ્દનો જ હશે, કે પૂછવું તો ખરું. અને થયું એવું, જે આપવું અનુમાન હતું કે એક જ શબ્દ, કે કેવું તો ખરું, આ એક જ. તો આટલા, એટલે એમ થાય કે આટલા સરસ ભાવથી મારા શ્રીએ પોતાના 50 વર્ષના જીવનનો એક ઉદ્ગાર આપ્યો, કે અમે 50 વર્ષ સાથે રહ્યા, પણ કોઈ દિવસ અપરાધ થયો હોય તો. અહીંયા માં એમ કૌશલ્યાજી કે છે કે રામ તારો કયો અપરાધ, કે રાજ આપવાનું કહી અને આજે તને વનવાસ મોકલી રહ્યા છે. એક દિવસ નહીં, બે દિવસ નહીં, વર્ષ નહીં, 14 વર્ષ માટે વનવાસ, કયો અપરાધ, કયો મોટો અપરાધ હશે? અને સ્વાભાવિક છે, કોઈ પણ વ્યક્તિને 12-14 વર્ષની કાળા પાણીની સજા થાય તો એની પાછળ કંઈક મોટો અપરાધ કે ગુનો હોય તો જ નહીં. એટલે કઈ કઈ કૌશલ્યામાં વિચાર કરે છે કે કયો અપરાધ એવો, કહેવું જાન બન કે અપરાધ, કયું કારણ હશે, શું એવો મોટો ગુનો થઈ ગયો છે, એવો અપરાધ થઈ ગયો છે કે પોતાના પુત્રને, મારા રામને નથી બોલ્યા, પોતાના પુત્રને આ રીતે અચિંતો જ રાજ આપવાનું કહીને, રાજ દેન કહે દેન્ય બન, કયું કારણ? આમ કૌશલ્યાજી વ્યથિત છે, માં છે, સ્વાભાવિક છે, માનું હૃદય પોતાના સંતાન માટે ગમે તેવું હોય તો બાપે એને કઈ ગુના બદલ કાઢી મૂકે, જા બેસવાના દેશો, ઘરમાં ખાવાનું ના હાલશો, પણ પાછલી બારી હોય ને, માં બોલાવે બેટા પાછળ આવતો રે, તાર પપ્પા આગળ છે, લખાઈ લ્યા, ઘરમાં બોલાવીને ખવડાવીને પાછો બહાર, પછી પાછો કહી રાખ્યું હોય આવજે, હા મળ પપ્પા સુઈ જાય ને એટલે આવજે, આ જગ્યાએ સુઈ જાય છાના માં, આટલું કોમળ હૃદય હોય એ માં વિચારે, સ્વાભાવિક છે પોતાના કે બધી રીતનો લાયક દીકરો, અને એને આ બાપ વનમાં મોકલી રહ્યા છે, પતિ ઉપર શંકા જશે, પતિનો અપરાધ કે ગુનો દેખાશે, પણ પુત્રનો સંતાનો નહીં દેખાય, એ માં છે, કહ્યો જાન બન, એ અપરાધ, કયો ગુનો કર્યો મારા દીકરા તે, કે તારા પિતા આજે તને વનમાં મોકલી રહ્યા છે, બેટા શું કારણ છે, શું નિષ્કર્ષ છે, નિદાન, જેમ ડોક્ટર તપાસીને નિદાન નિષ્કર્ષ કાઢે કે ભાઈ આને આ રોગ થયો છે, તો અહીંયા પણ બેટા તને તો ખબર હશે દીકરા કે નિદાન કહ્યું, નિષ્કર્ષ શું છે, શા માટે તને રામ બધી રીતે સમજુ બુદ્ધિશાળી તો છે, કારણ પણ સમજી શકે, કોઈ એવો બુદ્ધું હોય તેના સમજે મને કેમ કાઢી મૂકે છે, એટલે કૌશલ્યા માએ પૂછ્યું કે બેટા કયું નિદાન છે, કયું કારણ છે, એ તો કે તારાથી કોઈ અપરાધ થઈ ગયો, તારી જાણમાં હોય અને તારા પિતા તારી ઉપર નારાજ થયા હોય, તને મોકલી દેતા કે તા જવું જ પડશે, તો આમ નિદાન એટલે કયું, એનો નિષ્કર્ષ કયો નીકળ્યો છે કે તને વનમાં મોકલવાનો, કોર્ટમાં કેસ ચાલે, નિદાન જજમેન્ટ આવે ત્યાર પછી એને સજા થાય, અહીંયા જજમેન્ટ કહો કે નિદાન કહો, જે કહે તાત સુનાવહુ મોહી નિદાન, એનું જજમેન્ટ તો સંભળાવો કે કેવી રીતે તમે આનો નિર્ણય લીધો છે અને કયા કારણથી આ નિર્ણય લીધો અને એ નિર્ણય ઉપર તમે કેવી રીતે એને મોકલો છો, બધું જ આપવું પડે, કેસ જીત્યા પછી પણ બધી જ સ્પષ્ટતા કરવી પડે, નહીતર ફરી પાછો ઉપલી કોર્ટમાં લઈ જાય, જો શેજ કંઈક શંકા રહી જાય તો માં કહે છે બેટા શું કારણ, કયો અપરાધ, એ મને કે કોણ પાક્યું આવું, કે મારા રઘુવંશ ની અંદર, મારા સૂર્યવંશ ની અંદર કુલ ભયવ ઉઠા, મારા સૂર્યવંશ ના વૃક્ષ નું નિકંદન કરવા માટે આ કુહાડો કોણ બન્યું, કુઠાર એટલે કુહાડો, સંસ્કૃતમાં એને કુઠાર, કુઠારાઘાત, કે આવો કોળી જેવો ઘા જીભથી મારી શકાય, એ કોળી કે તલવાર કરતા બહુ મોટો ઘા હોય, અને જીભનો જ ઘા છે, વનવાસનું વરદાન માંગ્યું છે, તો એટલે કૌશલ્યામાં કહે છે કે બેટા આ સૂર્યવંશના વૃક્ષનું ને કાપી નાખવા, એને ઉખાડી નાખવા, એનું નિકંદન કાઢી નાખવા માટે કોણ કુહાડી રૂપ બન્યું, કોળી કોણ બન્યું, એ મને કહેતો ખરો, કહો નિદાન શું છે, દરેકને આતુરતા જિજ્ઞાસા હોય, હા આમ થયું કારણ શું હશે, કેવી રીતે આમ બન્યું છે, કોણ આજુબાજુ હશે, કોણે આ શીખવાડ્યું હશે, અનેક તર્ક વિતર્ક, અને આગળ બોલ્યા ને કે રાજા ઉંમરવાળા થયા છે એટલે કઈ સાઠે એવું તો નહીં થયું હોય, પણ બધા ના ના મહારાજ આવું ના કરે. ભરતની અંદર સંમતિ હોય જ ન શકે. બધાએ પોતપોતાના, કારણ કે પોતાની પોતાની ગોરીએ ગરણું મુકાય, કઈ કુએ ગરણું મુકાય. દુનિયા તો અનેક પ્રકારની વાતો કરવાની છે, બોલવાની છે, બોલતી રહેશે, બોલતી રહેશે. રામને શાંતિથી રહેવા દીધા હતા, ધોબી મળ્યો. કૃષ્ણને શાંતિથી જીવવા દીધા હતા, શિશુપાલ મળ્યો હતો. જે કોઈ શાંતિથી પોતાની શુદ્ધ રીતે જીવવા ઈચ્છતો હોય ને, દુનિયાએ ક્યારેય પણ એને શાંતિથી જીવવા દીધો નથી. અને બોલે એને બોલવા દેવાનું, પણ કે બેટા તને વનમાં સાથી મોકલી રહ્યા છે એ તો